Honorable King's Nelson.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මම අහනවා.
Honorable King's Nelson to ask the Minister of Energy.
අද සභාවේ වැඩවල සභාවේ.
තනතුරට ස්තුතියි. එහෙම තනතුරක් නැහැ හැබැයි. ගරු මන්ත්‍රීතුමාගේ ප්‍රශ්නයට පිළිතුරු ලබා දෙනවා. ප්‍රශ්නය A1 ඉදිරි පස්සතරක පුනර්ජන්මීය ඉදිරි පස්සතරක පුනර්ජන්මීය බලශක්තිය සංවර්ධනය සැලැස්ම විසින් ඉදිරිපත් කරනවාද කියන කාරණය තමයි අහන්නේ. ඔව් 2026/19 වන දින පුනර්ජනනීය බලශක්තිය සම්පත් සංවර්ධන සැලැස්ම 2025-2030 අමාත්‍ය මණ්ඩලයේ අනුමැතිය සඳහා ඉදිරිපත් කර ඇති අතර අමාත්‍ය මණ්ඩලය විසින් 2026/22 දින එය අනුමත කර ඇත. අංක 24.79 ඇලිරක් 52 හා 2026/3/11 දිනති විශේෂ ගැසට් පත්‍රයේ එය පළ කර ඇත. Roman 2 එසේ නම් එම සැලැස්මට අනුව අනාගත පුනර්ජනනීය සැලැස්මේ ව්‍යාප්‍රතිඵල බඳ විස්තර කවරේද කියන එක තමයි අහන්නේ. ඒ අනුව ඒ සභාවට දන්වන්නේද කියන එක පුනර්ජනනීය බල ශක්ති සම්පත් සංවර්ධන සැලැස්ම 2025-2030 යටතේ ක්‍රියාත්මක කිරීමට සැලසුම් කර ඇති අනාගත ව්‍යාප්‍රතිඵල බඳ විස්තර ඇමුණුම එකලෙස අමුණා ඇත. මම ඒක සභාගත කරනවා. ප්‍රශ්න අංක A අදාළ නොවේ.
Honorable
ගරු නියෝජ්‍ය කතානායකතුනි මගේ පළවෙනි අතුරු ප්‍රශ්නේ ගරු ඇමතිතුමා දැන් වහල මත සූර්ය පැනල් සවිකරණ ආයතන ලියාපදිංචි මං හිතන්නේ 459කට වැඩි ආයතන සංඛ්‍යාවක් තියෙනවා මේ සෝලා පැනල් ව්‍යාපෘති කම්පැනිස්. එතකොට දැන් මේ වෙනකොට ශ්‍රී ලංකා විදුලි බල මණ්ඩලයේ විසින් ගෙවන මුදල් මේ ව්‍යාපාරිකයන්ට ගෙවලා නැහැ. දැන් මාස දෙක තුනකින් ගෙවලා නැහැ. ඉතින් දැන් මේ වෙනකොට ඒ හේතුවෙන් ගරු ඇමතිතුමනි මේ ව්‍යාපාර පමනක් අය දැන් වහන තත්ත්වයට ඇවිල්ලා තියෙනවා. ඒ අයගේ ලෝන් ටික ගෙවා ගන්න බැරි වෙලා තියෙනවා. ඉතින් මේ තත්ත්වය තුලින් අපේ රටේ මේ ආයතන වැඩ කරන සේවකයන්ට රස්සා නැති වෙන තත්ත්වකුත් ඇතිවගෙන යනවා ගරු ඇමතිතුමා. ඉතින් විශේෂයෙන් මම අහන්න කැමති දැන් මේ අයට මේ ගෙවන්න තියෙන මුදල් ගෙවන්න බැරි හේතුව මොකක්ද කියන එක ඔබතුමාගේ අමාත්‍යාංශයක විදිහට ඔබතුමා ඇමතිතුමා විදිහට මොකක්ද හඳුනාගෙන තියෙන්නේ කියන එක අඩුම වශයෙන් අපිට පැහැදිලි කරගන්න පුළුවන්ද?
Honorable Minister ඔබතුමා සඳහන් කරා වගේ ජනවාරි මාසේ ඉඳලා මේ මාසේ වෙනකන් පුනර්ජනනීය බලාගාර සඳහා මුදල් ගෙවීමක් තියෙනවා. ඒ කොටසක් මේ වෙනකොට ගෙවලා තියෙනවා. මෙතන විදුලි බලය සඳහා වෙන සහනාධාර ලෙස බිලියන 15ක් භාණ්ඩාගාරයෙන් දැන් අපිට ලැබිලා තියෙනවා කැබිනට් මණ්ඩල මන්ත්‍රී අනුමැතිය අනුව. අපි මේ මුදල දැන් අරගෙන ඒ ඉතිරි හිඟ මුදල ගෙවීම සඳහා කටයුතු කරමින් ඉන්නවා. තදා මාසයක් විතර කාලය ඇතුළත මේ හිඟ මුදල් සම්පූර්ණයෙන් ගෙවන්න අපිට පුළුවන්කම ලැබේ.
Honorable Kings Nelson දෙවැනි අතුරු ප්‍රශ්නයක් තියෙනවා නංගා.
ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මගේ දෙවැනි අතුරු ප්‍රශ්නේ ගරු දයාසිරි ජයසේකර මන්ත්‍රීතුමාට මම දෙනවා. ගරු
Honorable දයාසිරි
නියෝජ්‍ය කතානායකතුමා දැන් මේ සෝලා සම්බන්ධව ආයතන තියෙනවා අත වශයෙන් 1650කට වඩා අධික ප්‍රමාණයක් ලංකාව පුරා. ඒ වගේම විශේෂයෙන්ම ආයතන දැන් 600කට වැඩිය මේකෙන් වැහිලා ගිහිල්ලා තියෙනවා. විශේෂයෙන් මේ මේකත් එක්ක ඉංජිනේරු සහ තාක්ෂණධාරීන්ගේ විදුලි ඉංජිනේරුවන් 1150ක් සහ ඉංජිනේරුවන් 1300ක් එකවුන්ටන්ට්ස්ලා 1150ක් විදුලි කාර්මිකයන් 24200ක් සෝලා කාර්මිකයන් 389ක් ඍජු රැකියා ලක්ෂයක් වක්‍ර රැකියා ලක්ෂ 4ක් අධ්‍යක්ෂකවරු 2000කට වැඩිය මේ ක්‍රමවේදය තුල හිටියා. ඉතින් අත වශයෙන් දැන් ලමුණාසලා කියනවා මේ ප්‍රාථමික ශේෂය ගලා උතුරා ගලා යයි කියලා. හැබැයි දැන් වෙලා තියෙන්නේ මේ කොම්පැනි 390ට මාස දැන් ජනවාරි මාසේ ඉඳලා බිලියන 20කට වඩා වැඩි ප්‍රමාණයක් ගෙවන්න තියෙන එක පැත්තකින් මම අහන්න කැමතියි. විශේෂයෙන්ම මේකත් එක තව තිබෙන කාරණයක් තමයි දැන් ඔබතුමාලා ආණ්ඩුව ආවයින් පස්සේ රුපියල් 34 දිවිච්ච මේ විදුලි ඒකකයක් රුපියල් 24ට අඩු කෙරුවා. ඊට පස්සේ රුපියල් 24 දිවිච්ච එක රුපියල් 18ට අඩු කෙරුවා. දැන් තමුන්නාංශලා කතා කරනවා 2100 ගරු නියෝජ්‍ය කතානායකතුමා 170කට විදුලි බලය පුනර්ජනනීය බලශක්තියෙන් ගේන්නේ. දැන් මෙච්චර මේ කොම්පැනි සංඛ්‍යාවක් 1150ක් විශාල සංඛ්‍යාවක් වැහිලා යනවා 600 ගන්නක් දැන් තමුන්නාන්සලා මම අහන්න කැමති කොහොමද මේ 2030 මේ ඉලක්කයට යන්නේ මොකද හේතුව තමුන්නාන්සලාද කරලා තියෙන්නේ එහා පැත්තේ ඉන්නවා වරදකාරයා හිනාවෙවි හිකිකක ඉන්නවා මේ අධිචෝදනා ගොනු කරලා ඉන්න පස්ස යන්න පස් කලබල එන්න එපා මේ ශිෂ්‍ය සම්පන්න වෙන්න ශිෂ්‍ය සම්පන්න වෙන්න ඊයේ ජනාධිපතිතුමත් කිව්වා ඔය බලන්න දැන් ජනාධිපති මේ ෆොටෝ එකක් ගන්න මේ ශිෂ්‍ය සම්පන්න වෙන්නද කියලා බලන්න
මේකලු
මම අහන්න ඇදුවේ වටේ යන්නේ වටේ යන්න වෙනවා මේ මේගොල්ලෝ කියන වැඩවලට වටේ යන්නලා තියනවා මේ පුරංජනී පරිශක්ති හදන මිනිස්සුන්ට හරි ඉන්න එතකොට මම අහන්න කිසි එක තමයි පොයින්ට් එකට එන්න දෙන්නෙම නැහනේ හරි එතකොට මම කිව්වේ අර පුරාජන්‍ය බලශක්තිය පාවිච්චි කරනවා වෙනුවට දැන් ඔබතුමාලා කරන්න වෙලා තියෙනවා ඔබතුමාගේ ප්‍රශ්නේ නෙමෙයි මම මේ කියන්නේ ඔබතුමා ඒකට සම්බන්ධ නැහැ නමුත් අද සිද්ධ වෙලා තියෙන කාරණේ තමයි අපිට කෝල් වලින් ගන්න තියෙන ප්‍රයෝජන අපිට ගන්න විදියක් නැහැ ඒක බාලගල්ලංගුරු ගනලා එයා පැත්තේ යාළුවා ඉඳගෙන ඉන්නවා හරිද නැව් 30ක්ම ගිලලා ඉවරට ඉවරයි එතකොට අද දවසකට මෙගාවොට් 200ක් දවස ගානේ ගන්න බෑ ඒකක ප්‍රමාණය ගත්තාම. ඒකට දැන් ඩීසල් ගේන්න වෙලා. ඔබතුමාට රෙමෙ මම කියන්නේ. මේකේ මේ බර දරන්නේ කවුද? දැන් මේ සම්බන්ධව ගත්තාම ඇත්තටම පුරාජනීය බලශක්තිය වැඩි කරන්න දිනු කරන්න. ඔබතුමාගේ යහපැති යාළුවා කාපු එක හදන්න. මොකද්ද ඔබතුමාගේ වැඩපිළිවෙල මොකද්ද කියලා මම අහන්න
කැමතියි. Honorable Minister.
ඔබ ප්‍රශ්නේ.
Honorable Minister.
ඔබතුමා අහන ප්‍රශ්නේ එකක් සංඛ්‍යාලේඛන වැරදි. ඔය 200 ගාණක් මෙගාවෝට් කියන එක ඩීසල් වලින් ගන්නවා කියන එක සම්පූර්ණ වැරදි. කතා කරනවා නම් දත්ත මත ඉඳගෙන කතා කරමු. ඒ දත්ත හරියට ඉදිරිපත් කරන්න මම එතකොට පැහැදිලි කරන්නම් ඒක එහෙම නොවෙන්නේ කොහොමද කියලා. සාමාන්‍යයෙන් ගරු නියෝජ්‍ය කතාතුමාට මම විනාඩියක් අරගෙන මේක පැහැදිලි කරන්නම් දැනට සාමාන්‍යයෙන් පුනර්ජන වහල මත සෝලා ඇතුළු ග්‍රවුන්ඩ් මවුන්ටඩ් ඒවත් එක්ක ගත්තාම පුනර්ජනනීය බලශක්තිය අරගෙන විතරක් ප්‍රමාණවත් එන්නේ නැහැ ඒකට අදාළ තාක්ෂණික කරුණු ගණනාවක් තියෙනවා සිස්ටම් එක ස්ථාවරව පවත්වාගෙන යාම සඳහා අපිට කටයුතු කරන්න ඕන ඔබතුමා අද දවසේ ඉන්නවා නම් මේ දවසේ අද දවසේ විදුලි බල පනත පිළිබඳ පනතේ නියමයන් පිළිබඳ විවාදේ මම ඒක පැහැදිලි කිරීමක් කරන්නම්. දැන් උදාහරණයක් කරලා ගත්තොත් 2450ක් වහල මත සෝලා තියෙනවා. හැබැයි සමහර දවස්වලට උදාහරණයක් අරගෙන ගත්තොත් පහුගිය වෙසප්පෝයේ දවසේ අවශ්‍යතාවය ඉල්ලුම මෙගාවොට් 600 දක්වා අඩු වුණා. ඒ වගේ වෙලාවක අපිට සිද්ධ වෙනවා අර නෙගටිව් පීඩර්ස් ඉල්ලුම අඩු සැපයුම වැඩි පීඩර්ස් කපා හැරලි වෙරලා පද්ධතිය ස්ථායිතාව පවත්වාගෙන යනවා. එනිසා මේ සම්බන්ධයෙන් පුනර්ජන වහලමත වෙනත් ක්‍රමයෙන් සෝලා ගැන කතා කරාට ඒකට අවශ්‍ය වන අනිකුත් යටතල පහසුකම් පද්ධති ස්ථායිතාව පවත්වාගෙන යාම සඳහා අවශ්‍ය වන අනිකුත් යටතල පහසුකම් වර්ධනය කරන්න නැතුව ඒ වගේම grid availability එක ගැන හිතන්නේ නැතුව සෝලා ගැන විතරක් කතා කරන්න බෑ ඒ නිසා දැන් අපි කරන්නේ අන්නේ යටතල පහසුකම් හදාගෙන යන්නේ. එතකොට අපිට පුළුවන් ඉතාමත් මෙක්කණින් අපි දන්නවා ඊටත් වඩා වැඩි ප්‍රමාණයක් සෝලා තියෙනවා. අපි ඒ ටික ඉක්මනින් පද්ධතියට ඇතුළු කර ගැනීම සඳහා කටයුතු කරනවා.
Honorable SM Marikar to ask the Minister of Transport, Highways and Urban Development. Honorable Chamara Sampath Dasanayake to ask the Minister of Defence. Honorable Ajit Gihan to ask the Minister of Fisheries. Aquatic and ocean resources.
Garu Amatumayen Ahanawa Niyojya Kathanayakathuma.
Honorable Minister of Fisheries, Aquatic and Ocean Resources.
Garu Sabhanayakar avargale, Pradhi Sabhanayakar avargale, Ajit Gihan avargalal kekkapatta kelviki ana badhil Sinoor Nirvanam enbadhu 1967 aandu amaikkappatta ondru. அது விசேடமாக நாட்டினுடைய பொருளாதார நலன்கள் மற்றும் எங்களுடைய நிறுவனத்தினுடைய மேம்பாட்டுக்காக விசேடமாக இலங்கையும் நோர்வே நாடும் இணைந்து உருவாக்கப்பட்ட ஒன்று இதனுடைய எந்த விதமான லாப நோக்கமும் இதற்கு கிடையாது இது விசேடமாக மக்களுடைய நலன்களுக்கும் மீனவர்களுடைய நலன்களுக்காகவே இது உருவாக்கப்பட்டிருக்கின்றது பின்னர் 1987 ஆண்டின் இலக்கம் 23 கொண்ட அரசு கூட்டுத்தாபனங்கள் அல்லது அரசு உடைமையில் உள்ள வணிக நிறுவனங்களை பொது நிறுவனங்களாக மாற்றும் சட்டத்தின் கீழ் 1990 ஆண்டு ஜனவரி மாதம் 17 தேதி சீனோர் வரையறுக்கப்பட்ட நிறுவனமாக தொழில்களை பொறுப்பேற்று தொடர்வதற்காக சீனோர் மற்றும் பொது வரையறுக்கப்பட்ட பொறுப்புடைய நிறுவனமாக மாற்றி அமைக்கப்பட்டிருக்கின்றது. இதனுடைய நோக்கம் இதுவாகும். இதன் முக்கிய பணிகளாக விசேடமாக எங்களுக்கு எல்லோருக்குமே தெரியும், கடல் தொழில் மற்றும் நீர் உயிரின வளர்ப்பு துறையின் அபிவிருத்திக்கு தேவையான கப்பல்கள், படகுகள், உபகரணங்கள் மற்றும் தொடர்புடைய பிற பொருட்களை உற்பத்தி செய்தல், பழுது பார்த்தல் மற்றும் அவைகளை புனரமைக்கின்ற வேலைகளை முன்னெடுக்கிறோம். அதேபோன்று கடல்தொழில் துறையுடன் தொடர்புடைய இயந்திரங்கள், வல்லங்கள், வலைகள் உள்ளிட்ட அனைத்தையும் நிர்மாணித்துக் கொடுக்கின்ற ஒரு துறையாக மாற்றியமைக்கின்ற செயற்பாடுகள் முன்னெடுக்கப்பட்டு வருகின்றது. அதேபோன்று மீன்பிடி மற்றும் நீரின உயிர் வளர்ப்பு, பதப்படுத்தல் மற்றும் மதிப்பினை கூட்டுதல் சம்பந்தமான நடவடிக்கைகளை இதில் முன்னெடுக்கின்ற நடவடிக்கை இருக்கும். இவ்வாறு சீனோர் நிறுவனத்தினுடைய செயற்பாடுகளே, அதாவது இதனால் வரைக்கும் எங்களுடைய மீனவர்களுடைய நலன்களை முன்னிறுத்தியதாகவே இதனுடைய அனைத்து நடவடிக்கைகளையும் முன்னெடுக்கப்படுகின்றது. நீண்ட பதில் இதில் இருக்கின்றது, அதன் சபாபீடத்துக்கு நான் சமர்ப்பிக்கின்றேன் பிரதி சபாநாயகர் அவர்களே. அதேபோன்று அடுத்ததாக இரண்டாவதாக அவர் கேட்டிருக்கின்ற கேள்விக்கு ஆம், அதேபோன்று அதில் மூன்றாவதாக அவர் கேட்டிருக்கின்ற கேள்வி ஃபைபர் கிளாஸ் வந்து 6052 2019 ஆண்டு, 2020 ஆண்டு 1988, 2021 ஆண்டு 2370, 2022 ஆண்டு 1692, 2023 1684, 2024 3772, 2025 474. அதேபோன்று தோணிகள் மற்றும் படகுகள் உற்பத்தி சம்பந்தமாக 2019 ஆண்டு 763, 20 ஆண்டு 156, 21 ஆண்டு 659, 22 ஆண்டு 307, 23 ஆண்டு 222, 2024 ஆண்டு 500, 2025 ஆண்டு 150. அதேபோன்று இதனுடைய வருமானங்களை நாங்கள் பார்க்கின்ற பொழுது 2019 ஆண்டு 64 மில்லியன் ரூபாய், 20 ஆண்டு 43.5 மில்லியன் ரூபாய், 21 ஆண்டு 74.4 மில்லியன் ரூபாய், 22 ஆண்டு 91.62 மில்லியன் ரூபாய், 2023 ஆண்டு 46.5 மில்லியன் ரூபாய், 2024 ஆண்டு 220.4 மில்லியன் ரூபாய், 2025 ஆண்டு 140 மில்லியன் ரூபாய். அப்ப இவ்வாறு விசேடமாக 2019 ஆண்டிலிருந்து 2025 ஆண்டு வரையிலான காலப்பகுதியில் பல்வேறு இவ்வாறான பல்வேறு நடவடிக்கைகள் எடுக்கப்பட்டிருக்கின்றது. இந்த நடவடிக்கைகளூடாக விசேடமாக இப்பொழுது இது ஒரு கணிசமான முன்னேற்றத்தை நோக்கி நகர்ந்திருக்கின்றது. அதேபோன்று அவர் கேட்கின்ற அடுத்த கேள்வியாக ஆம், அதற்கு அடுத்த ஆமெனில் அதற்கான காரணங்கள் என்ன என்று கேட்டிருக்கின்றார். படகுகள் உற்பத்திக்கு தேவையான மூலப்பொருட்களை நேரடியாக வழங்குவதற்கு ஆன நடவடிக்கையிலிருந்து, அதை கொள்முதல் செய்கின்ற நடவடிக்கையிலிருந்து, உள்ளூர் உற்பத்திகளை ஊக்குவிக்கின்ற நடவடிக்கையிலிருந்து, அனைத்து நடவடிக்கைகளையும் இதில் பல்வேறு நடவடிக்கைகளாக முன்னெடுக்கப்படுகின்றது. அதேபோன்று அதிலும் ஒரு நீண்ட பதிலாக இருக்கின்றது, அதையும் நான் சபாபீடத்தில் சமர்ப்பிக்கின்றேன். அதேபோன்று அவர்கள் இறுதியாக கேட்டிருக்கின்ற கேள்வித்தான், விசேடமாக ஆமீனில் அவ்வேலை திட்டங்கள் யார் என்பதை இவர் கேட்டிருக்கின்றார். அப்ப அந்த கேள்விக்கான பதில், விசேடமாக புதிய அரசாங்கத்தின் கீழ் நிறுவனத்தின் நீண்டகால பேண்தகு வளர்ச்சியையும் நிதி நிலைத்தன்மையும் உறுதி செய்யும் நோக்கில் ஒரு வேலை திட்டம் நடைமுறைப்படுத்தப்பட்டு வருகின்றது. அவ்வாறு இந்த சீனோ நிறுவனம் என்பது கடந்த காலங்களில் முற்று முழுதாக செயலிழந்து போயிருந்த நிறுவனம், நட்டத்தில் இயங்கிய நிறுவனம், இருக்கின்ற ஊழியர்களுக்கு சம்பளத்தை கூட வழங்க முடியாத நிலையில் இருந்த ஒரு நிறுவனம். அந்த நிறுவனம் இன்றைக்கு ஊழியர்களுக்கு அனைத்து சேவைகளையும் செய்கின்ற, அதே போன்று ஊழியர்களுக்கான இபிஎஃப் பிடிஎஃப் ஐ முற்றாக தீர்த்திருக்கின்ற, அது மாத்திரமல்ல இது இழுத்து மூடுவதற்கு தனியாருக்கு தாரை பார்ப்பதற்காக இருந்த நிறுவனத்தை இன்று முற்று முழுதாக அரசாங்கம் தனது கையில் எடுத்து எங்களுடைய புதிய படகுகளை உற்பத்தி செய்வதற்கும் அந்த படகுகளை வெளிநாட்டுகளுக்கு ஏற்றுமதி செய்வதற்கும் அதன் மூலமாக வெளிநாட்டு வருவாயை பெற்றுக் கொள்வதற்கு ஆன நடவடிக்கைகள் எடுக்கப்பட்டிருக்கின்றது. அது மாத்திரமல்ல, கடந்த தித்வா புயலின் பொழுது விசேடமாக சீன ஒரு நிறுவனத்துக்கு மாத்திரம் நாங்கள் பெரும் தொகையான பணத்தை நாங்கள் ஒதுக்கீடு செய்து தித்மா புயலின் கீழ் பாதிக்கப்பட்ட மீனவர் குடும்பங்களில் இருந்து மீனவ வலைகளா வல்லங்களா படகுகளா அனைத்தையும் புனர்நிர்மாணம் செய்வதற்காக 11.4 பில்லியன் ரூபாய் ஒதுக்கீடு செய்திருக்கின்றோம் என்பதையும் இந்த இடத்தில் நான் கூறிக்கொள்ள விரும்புகின்றேன். இறுதியாக பொருத்த முடியாது அல்ல
මගේ පළවෙනි අතුරු ප්‍රශ්නය විදිහට මම ඔබතුමෙන් අහනවා. ඔබතුමා දන්නවා දීවර අමාත්‍යාංශයේ විදිහට ඔබතුමාගේ අමාත්‍යාංශයේ වක්‍යන ආයතන බොහොමයක් තියෙනවා. අපි දන්නවා දීවර දෙපාර්තමේන්තුව, දීවර වරායන නීතික සංස්ථාව, ඒ වගේම ලංකා දීවර සංස්ථාව, ජල ජීවක සංකුණ අධිකාරිය, ඒ වගේම නැග්ඩා නාර ආයතනය, ඒ වගේම තමයි සීනෝර් පදනම නැත්නම් නොසී පදනම. එතකොට ඔබතුමා පැහැදිලි කරා මේ ආයතනයේ තියෙන වගකීම මෙච්චර ප්‍රමාණවත් ලොකු වගකීමක් තියෙනවා. නමුත් ගරු අමාත්‍යතුමනි, පසුගිය කාලෙ පුරාම අපි දැක්කේ මේ සීනෝ ආයතනය තමයි අපේ රටේ ප්‍රමුතියෙන් යුතුව දැල් නිෂ්පාදනය කරන ආයතනයක් විදිහට තිබුණේ. පහුගිය කාලෙ පුරා දීවරයන් මේ දැල් මිලදී ගත්තා. ඒ දැල් මුහුදට දාලා මාස දෙකක් තුනක් යද්දී ඒවා ඉරෙන්න පටන් ගත්තා. මකුළු දැල් වගේ බවට පත් වෙලා තිබුණා. හැබැයි මේවල ප්‍රමතිය බාල වුණේ කෙසේද? මේ වග කියන ආයතනයක් විදිහට දීවර ජනතාව බලාපොරොත්තු වෙන්නේ හොඳ ප්‍රමිතිය යුතු දැල් ආම්පන්න මේ ආයතන ලබා ගන්න. ඒක එක ප්‍රශ්නයක්. ඒ වගේම තමයි ඔබතුමා පැහැදිලි කරා, අපි දන්නවා බෝට් නිෂ්පාදනය, අපනයනය, මේවා පවත්වාගෙන යාම, මේවා සංවර්ධනය කිරීම, මේ කිසිවක් වෙලා නැහැ. හැබැයි මේ මොහොතේ අපි ඔබතුමා ඉදිරිපත් කරා වගේ සීනෝර් ආයතන නොසී පදනම යම් ස්ථාවරට ඇවිල්ලා තියෙනවා. මේ මොහොතේ පහුගිය කාලේ අපි දැක්ක දිප්තිවසුලි කුණාටු වුණොත් විශාල හානියක් වුණා. විශේෂයෙන්ම දීවර ශේෂයට, පුත්තලම් දිස්ත්‍රික්කයේ දීවර ජනතාවට දැල් බොහොමයක් ගහගෙන ගිහිල්ලා තිබුණා. ඒ විනාශ වුණා. බෝට්ටු කැඩුනා, ඔරු කැඩුනා, තෙප්පන් කැඩුනා. මේ ආයතනයේ සූදානම්ද ප්‍රමිතියෙන් යුතුව දැල් ආම්පන්න වගේම මේ බෝට්ටු දැල් පැන්න හදලා මේ දීවර ජනතාවට ඉතාක්මින් ලබා දෙන්න කියලත් ඔබතුමාගේ පළවෙනි ප්‍රශ්නේ
විදිහට.
ඔව්, නියෝජ්‍ය කතානායකතුමනි, අජිත් ඥාන් මන්ත්‍රීතුමා අප ප්‍රශ්නයට උත්තරයක් ලෙස ඇත්තටම ප්‍රමිතියෙන් යුතු දැල් ආම්පන්න සියල්ලම ලබා දීමට ඉදිරියේදී දැන්ටත් අපි කටයුතු කරමින් ඉන්නවා. ඒක ඉදිරියේදී හොඳ එකක් බවට පත් වෙයි කියන එක මට විශ්වාසයක් තියෙන එකක්. දෙවෙනි එක තමයි අපිට අපේ දීවර අමාත්‍යාංශය ඇටියට මේ ආයතන පමණක් නෙමෙයි, තවත් විවිධ ආයතන තියෙනවා. ඒ ආයතන ගත්තට පස්සේ විශේෂයෙන්ම සීනෝර ආයතන, මේ ප්‍රශ්නයට අදාළව සීනෝර ආයතන ගත්තට පස්සේ පෞගිය කාලෙදීම මේක සම්පූර්ණ කඩා වට්ටලා තිබුණේ, මේකේ තියෙන සම්පත් ටික විනාශ කරලා තිබුණේ. ඒ විනාශ වෙච්ච ආයතනය තමයි ගොඩනගන්න සිද්ධ වෙලා තිබුණේ. විශේෂම සීනෝ ආයතන 1963 පටන් ගත්තාට එදා අපි නෝර්වේ රජයයි ලංකාව රජයයි එකතු වෙලා මේක ඇදුවාට ඒ කාලේ විශාල වෙනසකට තුඩු දෙන විශාල උඳ කර්මාන්ත ශාලාවක් බවට පරිවර්තන වෙලා තිබුණා. නමුත් මෑත කාලයේදී මේක සම්පූර්ණ කඩාවැටලා, කොච්චර කඩාවැටලා තිබ්බනම් ඒ ඉක්ෂණ සේවකයන්ට පඩි ගෙවා ගන්න බැරි, ඒ වගේම සේවකයන්ගේ EPA PTA පවා ගෙවා ගන්න බැරි තත්ත්වයක් උදා වෙලා තිබුණා. ඒවා මෑත කාලයේ තමයි ඒවා විසඳ ගන්න පුළුවන් වුණේ. එම නිසා ඒ පමණක් නෙමෙයි, දැන් මේ මුහුද වෙනකොට විශේෂයෙන්ම ගත්තට පස්සේ යාපනයේ තියෙනවා මේ කාර්යනගරවල මේ යාඩ් එකක් අපේ. ඒ යාඩ් එක දැනට බෝඩ් යාඩ් එක වැඩ පටන් ගන්න තිබෙනවා. ඒ විශාල බෝට්ටු නිෂ්පාදනය කරනවා. ඒ වගේම මට්ටක්කුලේ තියෙන බෝඩ් යාඩ් එක ගත්තට පස්සේ විදේශ රටවලට යැවීම සඳහාම විශාල අඩි 55 දිග බෝට්ටු නිෂ්පාදනය කරනවා. එම නිසා මම විශ්වාස කරනවා ඉදිරියේදී මේක උන්ද තත්වයකට, ගුණාත්මක පැත්තෙන් උන්ද තත්වයකටයි කියලා. ඒ වගේම මේකෙදී අපි පෞගිය කාලෙදී විශේෂයෙන්ම දිත්වාගේ ආනියට පත් වුණු බෝට් ගණනාවක් පමණක් නෙවෙයි අපි බිලියන 11.4ක් බිලියන 11.4ක් මේකට වෙන් කළා තිබුණා විශේෂයෙන්ම ඒ දිත්වා වලින් ආනියට පත් වෙච්ච බෝට්ටු බැල් ආම්පන්න සියල්ලම අපි ලබා දීමට කටයුතු කළ තිබුණා. ඒ සියල්ලම අපි සීනුවර ආයතනය හරහා තමයි කරේ. එම නිසා ඉදිරියේදී සීනුවර ආයතනය දැවන්ත ආයතන බවට පරිවර්තන කිරීමේ හැකියාව අපේ රජයට තියෙනවා කියන එක මම මේ වෙලාවේ කියන්න
ඕනේ.
ගරු කතානායකතුමනි, මම අවස්ථාව ඉල්ලනවා ගරු අමාත්‍යතුමාගෙනුත් මේ ප්‍රශ්න ඉදිරිපත් කරන්න. විශේෂයෙන්ම මේ වෙනකොට පුත්තලම් දිස්ත්‍රික්කයේ කල්පිටිය ප්‍රදේශයේ ගැටලුව බවට පත් වෙලා තියෙනවා. ධීවර ජනතාව නොසුසුම්තාවයට පත් වෙලා තියෙනවා. ඉන්දියන් බොටම් ට්‍රෝලින් මේ ප්‍රදේශයට ඇවිල්ලා මේ මුහුදු පතුල විනාශ කරලා ධීවර ආම්පන්න වලට හානි කරමින් මේ විනාශ කරමින් යනවා. ඇත්තට මේ වෙනකොට ඒ ජනතාව ඇත්තටම කතා කරමින් කියනවා මේක නවත්තන්න, මේ සම්බන්ධ කටයුතු කරන්න කියලා. ඉතින් ගරු අමාත්‍යතුමනි, මේ විනාශය නවත්තන්න කොහොමද, මේ ජනතාවට ඔවුන්ගේ කටයුතු ධීවර කටයුතු කරගෙන යන්න අවස්ථාව හදන්නේ කොහොමද, මේ ප්‍රශ්න වලට උත්තර ලබා දීමට කටයුතු කරන්නේ කොහොමද කියලා ඔබතුමාගෙන් මම අහන්න
කැමතියි.
ගෞරව සභානායක රබරිකලේ පොළොදු අජිත් ගියාන් මුරුපින රබරිකලා කේකපට කේල්වි என்பது මිකබ முக்கியமான கேள்வி. எங்கள் எல்லோருக்கும் தெரியும், இப்போதும் கூட கல்பட்டி பிரதேசத்திலே ஒரு ஆர்ப்பாட்டம் கூட இடம்பெற்றுக் கொண்டிருக்கிறது. தற்போது ஆர்ப்பாட்டம் முடிவு கொண்டிருக்கின்றது. எங்களுடைய உரையாடலின் பிறகு அந்த ஆர்ப்பாட்டத்திற்கான காரணம் தான் வேறெதுமல்ல, இந்திய தோழர்கள் மீளும் இலங்கைக்கு வர ஆரம்பித்திருக்கின்றார்கள். இந்திய தோழர்கள் மூலமாக எங்களுடைய கடல் வளம் சூறையாடப்படுகின்றது என்பதில் மாற்று கருத்துக்கு இடமில்லை பிரதி சபாநாயகர் அவர்களே. அதனால் இவைகளை தடுக்க வேண்டும் என்பதில் எந்த விதமான மாற்று கருத்துக்கு இடமில்லை. இதன் மூலமாக கூடுதலாக பாதிக்கப்படுவது வேறெங்குமல்ல, வடகிழக்கில் இருக்கின்ற மீனவர்களாகும். வடகிழக்கு மீனவர்கள் என்பவர்கள் கடத்துள்ளார்கள் என்பவர்கள் கடந்த எங்களுக்கு எல்லோருக்குமே தெரியும், 30 வருடங்களுக்கு மேலாக யுத்தத்தின் காரணமாக பல்வேறு இன்னல்களை சந்தித்தவர்கள். அந்த இன்னலிருந்து மீள்கின்ற நடவடிக்கையில் இன்றைக்கு விசேடமாக யாழ்ப்பாண மாவட்டத்தை எடுத்துக்கொண்டால் 125% அதிகமானவர்கள் மீனவர்களாகும். அந்த மீனவர்களுடைய வாழ்க்கையில் இன்றைக்கு இடியை வீழ்த்துகின்ற செயற்பாடுகளை இந்தியாவில் இருக்கின்ற தமிழ்நாட்டில் இருக்கின்ற ஒரு சில மீனவர்களுடைய செயற்பாடுகள் முன்னெடுக்கப்பட்டு வருகின்றது. இதற்கு எதிராக நிச்சயமாக நாங்கள் எங்களுடைய ராஜதந்திர ரீதியான பேச்சுவார்த்தைகள் மூலமாக இவைகளை அணுகுகின்ற அணுகுமுறைகளும் இருக்கின்றது. அதே போன்று நாங்கள் விசேடமாக எங்களுடைய கடற்படையை கூடுதலாக பலப்படுத்தி கடற்படைக்கு போதுமான உபகரணங்கள் படகுகள் அனைத்தையும் வழங்கி நிச்சயமாக இதை தடுப்பதற்கு ஏதுவான நடவடிக்கைகள் எடுப்போம் என்கின்ற உறுதிமொழியை விசேடமாக இதன் மூலமாக பாதிக்கப்பட்டிருக்கின்ற அனைத்து கடத்தொழிலாளர்களுக்கும் மீனவர்களுக்கும் கூறிக்கொள்ள விரும்புகின்றோம். நன்றி.
ஹானரபிள் லெப்டினன்ட் கமாண்டர் ரிட்டையர் பிரகீத் மதுராங்க டு ஆஸ்க் தி மினிஸ்டர் ஆஃப் டிஃபென்ஸ். செகண்ட் ரவுண்ட். ஹானரபிள் நலீன் பண்டார ஜாயமஹா டு ஆஸ்க் தி மினிஸ்டர் ஆஃப் ட்ரேட் காமர்ஸ் ஃபுட் security and cooperative development.
Karu nihojja kathanayaka thumani Nalin Bandara Jayamaha mantri thuma wenuwen welinda vanijja aahara surakshitata saha samupakara samvardhana metthumagen ahana.
Garu nihojja kathanayaka thumani pilithuru sabhagatha karana.
Honorable Rohan Bandara to ask the Minister of Agriculture, Livestock, Land and Irrigation.
Nihojja kathanayaka thumani kushikarma pasu sampat idanha varimarga metthumagen Rohan Bandara mantri thuma wenuwen ahana.
ගරු කථානායකතුමනි පිළිතුර සභාගත කරනවා.
Honorable SM Marika to ask the Minister of Transport, Highways and Urban Development.
යෝජ්‍ය කථානායකතුමනි SM Marika මන්ත්‍රීතුමා වෙනුවෙන් ප්‍රවාහන මහාමාර්ග සහ නාගරික සංවර්ධන ඇමතිතුමාගෙන් අහනවා.
පිළිතුර සභාගත කරනවා ගරු නියෝජ්‍ය කථානායකතුමනි.
Honorable Chamar Sampardasanayaka to ask the Minister of Defence.
ගරු නියෝජ්‍ය කථානායකතුමනි චාමර සම්පත්දසනායක මන්ත්‍රීතුමා වෙනුවෙන් ආරක්ෂක ඇමතිතුමාගෙන් අහනවා.
ගරු නියෝජ්‍ය කථානායකතුමනි පිළිතුර සභාගත කරනවා.
Honorable members, now we come to the next item on the order of business today, questions understanding order. Honorable Lieutenant Commander Pragreep Maduranga to ask the Minister of Defence.
ගරු නියෝජ්‍ය කථානායකතුමනි විශ්‍රාමික ලෙප්ටනන්ට් කමාන්ඩර් ප්‍රගීත් මදුරංග මන්ත්‍රීතුමා වෙනුවෙන් මම මේ ප්‍රශ්නය අහනවා.
ගරු නියෝජ්‍ය කථානායකතුමනි පිළිතුරු ලබා දීම සඳහා සත් දෙක කාලයක් ගන්නවා.
Next item on today's order of business, questions understanding order 27-2 of parliament, Honorable Ravi Karunanayaka.
ස්තුති නියෝජක කතානායකතුමනි. ශ්‍රී ලංකන් ගුවන් සේවය ශ්‍රී ලංකා න්‍යායාලයෙන් සම්බන්ධයෙන් 2026 4/3 දින ශ්‍රේෂ්ඨාධිකරණයේ හමුවේ පැවති නඩු කටයුතු වලදී රජය වෙනුවෙන් පෙනී සිටි නීතිපතිවරයා ප්‍රකාශ කර සිටියේ ශ්‍රී ලංකන් ගුවන් සේවය තවදුරටත් රජයේ යටතේම පවතින බවත් එය පෞද්ගලීකරණය නොකරන බවත්. ඉන් අනතුරුව රාජ්‍ය ව්‍යවසාය ප්‍රතිසංස්කරණ වලට අදාළව ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල IMF සමග රජය ඇතිකරගෙන තිබෙන එකඟතාවලට අනුකූලව ශ්‍රී ලංකන් ගුවන් සේවය ප්‍රතිව්‍යුහගත කිරීම, වාණිජීකරණය කිරීම, උපයමාර්ගික හවුල්කාරීත්වය ඇති කිරීම, පබ්ලික් ප්‍රයිවට් පාර්ට්නර්ෂිප් පුද්ගලීකරණය කිරීම හෝ වෙනත් ආකාරයකින් පෞද්ගලික අංශයේ දායකත්වය ලබා ගැනීම සඳහා වූ ප්‍රතිපත්තියක් රජය විසින් අනුගමනය කර තිබේද? නියෝජක කතානායකතුමනි, ඈ කැබිනට් මණ්ඩලයේ විසින් එවැනි ප්‍රතිව්‍යුහගත කිරීමේ උපයාමාර්ගය අනුමත කර තිබේද? එමෙන් එවැනි ප්‍රතිව්‍යුහගත කිරීමක් ක්‍රියාත්මක කිරීම හෝ ඒ පිළිබඳව උපදෙස් දීම සඳහා හාන්ස් ජේසූරිය මහතා සහ කොමිටියක් වෙත වගකීම පවරවා තිබේද? එසේ නම් එම කොමිටියේ සේවය නියාමනයන් terms of reference මොනවාද? 4. ඈ ශ්‍රී ලංකන් ගුවන් සේවය වර්තමානයේ වන විට එකිනෙකට වෙනස් වාණිජ ලක්ෂණ, වත්කම් පදනම්, ලාභදායීත්වය පැතිකඩයක් සහ ආයෝජනීය විභාගත්වයෙන් යුත් එනම් ගුවන් යාන මෙහෙයුම එයාලයින් ඔපරේෂන්ස්, බිම් මෙහෙයුම් සේවා ග්‍රවුන්ඩ් හැන්ඩ්ලින් සර්විස සහ ආහාර සැපයුම් සේවා කේටරින් සර්විස යනුවෙන් පැහැදිලි ව්‍යාපාර අංශ තුනකින් සමන්විත බව රජය පිළිගන්නේද? Honorable Deputy Speaker, has the government obtained separate financial operation and asset valuations for airline operations, ground handling service and catering service valuations be tabled before Parliament, ensuring that we are looking at as three different commercial entities rather than embody them into one and make it a one monolithic institution? F. Has the government considered the restructuring, commercialization, strategic investment, public-private partnership and privatization or treating airline operations, ground handling and catering as separate business entities in a manner similar to reform previously undertaken in Sri Lankan telecom, the Sri Lanka, the electricity sector through separation of generation, transmission and distribution functions as in the case of CEB adopted by this government, and the petroleum sector through the separation of distinct operation segments which you all are pursuing at this particular moment. So it's not something unusual, it is something being pursued by your government. G. Is it in fact the ground handling catering business have historically monopolistic and government-owned cash cows generating profits and possessors substantial, standalone, commercial value independent of airline operations, and if so, what measures have been taken to ensure that such value is not diminished, transferred or undervalued through any restructuring exercise? H. Will the government table before Parliament the complete restructuring strategy together with all the relevant valuations, transaction structures and recommendations prior to the implementation of any commercialization, strategic partnerships, privatization or divestor involvement Sri Lankan or any subsidiary? As you know, there is a new chairman, Mr. Arangara, who is very knowledgeable. Ensure that such a team is able to bring out something spectacular, not for the sake of disposing it, for the sake of IMS requirement, but do it from a nation-building exercise that will help the institution, even if it's a loss leader, to bring revenue into this country. Thank you, Deputy Speaker.
Honorable Minister.
ගරු කතානායකතුමනි, නියෝජ්‍ය කතානායකතුමනි, පිළිතුරට සකස් කිරීම සඳහා පැරණි වාර්තා පරිශීලනය සහ තවත් කරුණු ගණනාවක් එකතු කර ගන්න ඕන. පිළිතුරු ලබා දීම සඳහා තවත් දෙක කාලයක් ඉල්ලනවා.
Next item will be questions understanding order 27-2 of Parliament, Honorable Amitanathan Adikkilanathan.
பிரதி சபாநாயகர் அவர்களே, நிலைய கட்டளை 27/2 மன்னார் மாவட்ட பொது வைத்தியசாலையில் நிலவும் கடுமையான உட்கட்டமைப்பு பற்றாக்குறை மற்றும் அதனால் அங்குள்ள பல்லாயிரக்கணக்கான பொதுமக்கள் நாளாந்தம் எதிர்நோக்கும் உயிர் ஆபத்துக்கள் குறித்து நிலைநாட்ட கட்டளை 27 இந்த சபையிலே சுகாதார அமைச்சின் அவசர கவனத்துக்கு ஈர்க்க விரும்புகின்றேன். மன்னார் மாவட்டத்தின் பொது வைத்தியசாலையானது அந்த மாவட்டத்தில் வாழும் மக்களுக்கு, அதனை சுற்றியுள்ள பின்தங்கிய கிராம மக்களுக்கும் அத்தியாவசிய மற்றும் அவசர சிகிச்சை சேவைகளை வழங்கும் ஒரே ஒரு 3 நிலை சுகாதார நிறுவனமாகும். எனினும் பிரதி சபாநாயகர் அவர்களே, இந்த முதன்மை வைத்தியசாலை இன்று வரை ஒரு சிடி ஸ்கேன் இயந்திரம் இல்லை என்பது மிக துஷ்டவசமான காரணமாக நான் இங்கு குறிப்பிட விரும்புகின்றேன். மாதாந்தம் 100 முதல் 125 நோயாளிகள் தேவைக்காகவும் விபத்துக்களின் போது தலையில் ஏற்படும் பாதிப்புகளை கண்டறியவும் யாழ்ப்பாண போதான வைத்தியசாலை, வவுனியா மற்றும் கிளிநொச்சி பொது வைத்தியசாலைகளுக்கு அம்புலன்ஸ் வண்டிகள் மூலம் மாற்றப்படுகின்றன. இதனால் அவசர சிகிச்சை தேவைப்படும் நோயாளிகளுக்கு சரியான நேரத்தில் நோய் அறிதல் செய்ய முடியாமல் போவதோடு நீண்ட தூர பயணங்களில் பல உயிர்கள் வழியிலேயே பிரியும் ஆபத்துகள் தொடர்கின்றன. நோயாளிகள் வெளி மாவட்டங்களுக்கு மாற்றுதல் மன்னார் மாவட்டத்தில் அம்புலன்ஸ் சேவை கடுமையாக பாதிக்கப்பட்டு ஏனைய அவசர நோயாளிகள் போக்குவரத்துகளும் முடக்கப்படுகின்றன. ஏனைய எளிய மக்கள் தமது குடும்பத்துடன் வெளி மாவட்டங்களில் சென்று தங்கி நின்று சிகிச்சை பெறுவதால் பெரும் பொருளாதாரம் மற்றும் சமூக சுமைகளை எதிர்கொள்கின்றனர். கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, இங்கு மிக முக்கியமான விடயம் என்னவென்றால், மன்னார் பொது வைத்தியசாலை இதற்கான புதிய சிடி ஸ்கேன் கட்டிடம் ஏற்கனவே முழுமையாக கட்டி முடிக்கப்பட்டு தயாராக உள்ளது. அத்துடன் இந்த இயந்திரம் இயங்குவதற்கு அறிக்கைகள் வழங்குவதற்கும் 2 ஆலோசகர்கள், கதிரியக்க நிபுணர்கள் தற்போது அங்கு நியமிக்கப்பட்டு கடமையில் உள்ளனர். அனைத்து உட்கட்டமைப்பு இருந்தும் வெறும் இயந்திரம் இல்லாத காரணத்தால் அந்த நிபுணர்களின் தேவைகளும் அங்கு வீணடிக்கப்படுகின்றன. மேலும் கடந்த 24/4/2025 கௌரவ சுகாதார அமைச்சர், ஊடகத்துறை அமைச்சர் டாக்டர் நலிந்த ஜெயசிச அவர்கள் மன்னார் மாவட்டத்திற்கு உத்தியோகபூர்வ விஜயம் ஒன்றை மேற்கொண்ட போது 2026 மன்னார் வைத்தியசாலைக்கு கண்டிப்பாக சிடி ஸ்கேன் இயந்திரம் வழங்கப்படும் என உத்தியோகபூர்வமாக உறுதியளித்திருந்தார். அரசாங்கம் வழங்கிய வாக்குறுதிகள் ஏன் இன்னும் நிறைவேற்றப்படவில்லை? இதனை அடிப்படையாக கொண்டு கௌரவ சுகாதார அமைச்சரிடம் நான் பின்வரும் கேள்விகளுக்கான தெளிவான பதில்களை கோரி நிற்கின்றேன். முதலாவது, மன்னார் மாவட்ட பொது வைத்தியசாலைக்கு சிடி ஸ்கேன் இயந்திரம் ஒன்றை கொள்வனை செய்வதற்கான மதிப்பூட்டுள்ள ₹2.50 மில்லியன் நிதியை இந்த 2026 நிதி ஒதுக்கீட்டுகள் வழங்குவதற்கு அமைச்சரவை நடவடிக்கை எடுத்துள்ளதா? இல்லையெனில் அதற்கான காரணங்கள் யாவை? கௌரவ சுகாதார அமைச்சர் கடந்த 2025 ஏப்ரல் மன்னாரில் வைத்து மக்களுக்கு வழங்கிய உத்தியோகபூர்வ வாக்குறுதி 2026 இந்த காலாண்டுக்குள் ஏன் இன்னும் நடைமுறைப்படுத்தப்படவில்லை? மன்னார் மாவட்ட மக்களின் உயிர் பாதுகாப்பை உறுதி செய்யும் பொருட்டு எத்தனையாம் திகதிக்குள் இந்த சிடி ஸ்கேன் இயந்திரம் அங்கு கொண்டுவரப்பட்டு மக்களின் பயன்பாட்டிற்கு ஒப்படைக்கப்படும் என்பதை இச்சபைக்கு அமைச்சர் திட்டவட்டமாக அறிவிப்பாரா என்பதை கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். நன்றி.
ஹானரபிள் மினிஸ்டர்.
கரு நியோஜக கதாநாயகத்துமணி பிரித்துரு லபா தீம சரண சத்தே காலத்து.
ஹானரபிள் டாக்டர் ஹினிதும சுனில் செனவின். எஸ் ஹானரபிள் அர்ச்சனா, வாட் இஸ் யோர் I have carefully studied the contents of your question of privilege submitted
The suit referred to you by the concerned allegations relating to statements and conduct said to have taken place in this chamber of the House at yesterday's sitting. As you have requested, this matter be treated as a question of privilege and referred to the Committee of Ethics and Privileges. It is necessary that the relevant facts be established before any decision can be made as to whether it is a question of privilege. Accordingly, as also told to me by you verbally, I wish to inform you that I directed that question of privilege to the relevant Secretary General's office. We will have to study the audio and video recordings relating to the incident. We'll have to be carefully examined before decision is made on whether the matter should be permitted to proceed as a question of privilege. Therefore, I wish to inform you, Honorable Archana, that the relevant audio and video recordings relating to the incident are carefully being examined and you will be informed of the decision at the earliest. Yes, Honorable Archana.
Sir, let me present this one because it's only half a page. It takes
no,
only
No, Honorable, no, I can't because you inform me also.
Yeah.
You had to go through the recordings and the video and the audio and then take it because you said go through it, take my time and go through
okay,
it.
Okay, sir. No,
okay, Honorable Member. Okay. Yes, Honorable Dashi Jayasekara.
Amma me Varaprasad Prasna.
Yes, Honorable Dashi Jayasekara.
Can you
this was,
can you give me a 30
okay,
seconds?
Please, yes.
Yeah. මේක දැන් ගරු කතානායක නියෝජ්‍ය කතානායකතුමා මේක කිසි විදිහක කවදක්වත් මේ මේ බිස්නස් කමිටියකට දාලා සාවරණිය ඔගේ යටතේ මේ අහපු වරප්‍රසාද ප්‍රශ්නයක් ලංකා ඉතිහාසයේ පළවෙනි වතාවට තමයි මේ මේ විදිහට මේක දාලා තියෙන්නේ බිස්නස් කමිටියකට සාමාන්‍යයෙන් කරන්නේ ඔබතුමා දන්නවා කිලින්ම කතානායකතුමා ලේකම් මණ්ඩලයේ අදහස් අරගෙන එක්කෝ එක්කෝ රිජෙක්ට් කරනවා එක්කෝ දෙනවා දැන් මේක බිස්නස් කමිටියකට යන්න සිද්ධ වෙලා තිනවා අපේ වරප්‍රසාද ප්‍රශ්නයක් කාන්න මේ රටේ විනිශ්චයකරුන්ගේ ප්‍රශ්නයක් සම්බන්ධව දිගින් දිගටම ප්‍රශ්න ගණනාවක් මතුවලා තියෙන වෙලාවක් මහේස්ත්‍රාතුරුන්ගේ පත්කිරීමේ ඉඳලා අනිත්‍යවත්වත් විශාල අර්බුදයක් තියෙන වෙලාවක් මේක මට කතා කරන්න ඉඩක් දෙන්නේ
නැහැ Honorable Jayasekara, you had been informed previously by the speaker while this honorable speaker was on the chair that this will be discussed at the business committee
but
so I can't go back on that
no but the problem
so
is you can't take it up in the business committee because
so,
it should
honorable
the decision should be taken
by
the
state at that moment if that was the case you know okay I wish to inform you know what the outcome was and that is it okay minister statement honorable Hinduma Sunil Senavi, Minister of Buddha Sasana, Religious and Cultural Affairs, reply to the question, Understanding Order 27-2, raised by Honorable Dr. Emil A.M. Hizbullah on 10th
June 2026. Garu Niyojaka Labadima Sandha Kale Labadima Gaina. Garu Mantrituma Prashatunak Jamukarla Tibenawa. 2026 වසර සඳහා වූ හජ් සංවිධාන කටයුතු සම්බන්ධයෙන් ඉදිරිපත් කර ඇති චෝදනා ඔබ පිළිගන්නවාද කියන එක පිළිතුර පිළිගන්නේ නැත කියන එක නමුත් වැඩිමනත් පැහැදිලි කිරීමක් කරන්නට කැමතියි හජ් වන්දනාව කියලා කියන්නේ ඔබ සියලු දෙනා දන්නවා ඉස්ලාම් ධර්මයේ මූලික වගකීම් පහෙන් එකක් මේක ලෝක පුරා මුස්ලිම් ජනතාව විසින් ඉටු කරනු ලබන ප්‍රධානම ආගමික වතාවත් වලින් එකක් සෞදි අරාබි රාජධානියේ ශුද්ධ වූ මක්කා නගරයේදී තමයි පැවැත්වෙන්නේ ලෝපුරා වාසය කරන මිලියන ගණනක මුස්ලිම් බැතිමතුන් මෙම වන්දනාව සඳහා සහභාගී වන අතර වන්දනාවේ ස්වභාවය හා විශාල වන්දනාකරුවන් සංඛ්‍යාව හේතුවෙන් යම් යම් ශාරීරික පාරිසරික හා සංවිධානමය අභියෝග ඇතිවීම වළක්වන්නට බැහැ ඒ තත්වය ඒ බැතිමතුන් සියලු දෙනා වටහාගෙන ඉන්න තත්වයක් එනිසා මේ වැදගත් ආගමික වගකීම ඉටු කිරීමේදී එවැනි දුෂ්කරතා ඉවසීමෙන් හා කැපවීමෙන් මුහුණ දීම වන්දනාකරුවන් විසින් සාමාන්‍යයෙන් අපේක්ෂා කරනවා. එමෙන්ම ඉස්ලාම් ආගමට අනුව හජ් වන්දනාව අනිවාර්ය වන්නේ ආර්ථික වශයෙන් හා ශාරීරිකව හැකියාවක් තිබෙන ප්‍රශස්ත සෞඛ්‍යයක් තිබෙන බැතිමතුන්ට. එම වගකීම ඉටු කිරීම සඳහා ඔවුන් ශාරීරිකව හා මානසිකව සුදුසු සහ ශක්තිමත්ව තත්ත්වයක සිටිය යුතුයි. මෙම වතාවත් සිදු කරනු ලබන්නේ ලොව විවිධ රටවලින් පැමිණෙන මිලියන ගණනක වන්දනාකරුවන් සමග එකතු වෙලා නිසා තදබදය පාරිසරික තත්ත්වය හා ඇතැම් පහසුකම් භාවිතයේ අපහසුතා වැනි තත්ත්වයට මුහුණ දීමට සිදුවීම හජ් වන්දනාවේ ස්වාභාවික ලක්ෂණයක් කියලා සාමාන්‍යයෙන් පිළිගැනෙනවා. හජ් වන්දනාවේ ප්‍රධාන ස්ථානයක් වන්නේ මිනා අරෆා සහ මුස්තලිෆා මේ කරුණු ප්‍රසිද්ධයි ගරු නියෝජ්‍ය කතානායකතුමනි මෙම ස්ථානවල පරිපාලනය සහ එහි යටිතල පහසුකම් සම්බන්ධව සියලුම තීරණයන් සෞදි අරාබි හජ් හා උම්රා අමාත්‍යංශය මගින් ගනු ලබන අතර එවැනි තීරණවලට සහ ප්‍රමිතීන්ට අනුව සේවා පහසුකම් ක්‍රියාත්මක කරන්නේ සෞදි අරාබි සේවා නියෝජිත ආයතන. ඇතන පසුගිය වසරේ මමත් නියෝජ්‍ය අමාත්‍යතුමත් සෞදියට ගිහිල්ලා මේ සර්විස් ප්‍රොවයිඩර්ස්ලා සියලු දෙනා කොන්සිලේට් එකට ආරාධනා කරලා ඉන්ටර්වියු කරලා සුදුසු ප්‍රශස්ත මුදවිය තමයි සම්බන්ධ කරගත්තේ. හජ්සා උම්රා අමාත්‍ය තුමා සමගම පෞද්ගලිකව ද්විපාක්ෂික සාකච්ඡා කරලා පුළුවන් තරම් පහසුකම් ඉල්ලලා පහසුකම් හදලා තමයි ඇත්තරම තිබුණේ. සෞදි අරාබි හජ්සා උම්රා අමාත්‍යංශය විසින් ප්‍රකාශයට පත් කරන ලද සංඛ්‍යාලේඛන අනුව 2026 වර්ෂයේදී හජ් වන්දනාව ඉටු කිරීම සඳහා වන්දනාකරුවන් 17,7301 මිලියන 1.7ක් ආසන්න වශයෙන් සහභාගී වුණා. මිනා නගරය සීමිත ප්‍රදේශයක් තුළ පිහිටලා තිබෙන නිසා මෙම වන්දනාකරුවන් සඳහා එකවර නවාතැන් පහසුකම් සහ සනීපාරක්ෂක පහසුකම් සපයාගත යුත්තේ එම ප්‍රදේශය තුළම වන බැවින් මේක මිනා ප්‍රදේශය සම්බන්ධ තියෙන අභියෝගයක්. මෙම වන්දනාකරුවන් සඳහා වැසිකිලි පහසුකම් සපයනු ලැබුවේ 17,000ක් වැසිකිලි 17,000ක් පමණි. මෙම සනීපාරක්ෂක පහසුකම් ලෝකයේ සියලුම රටවලින් පැමිණෙන වන්දනාකරුවන්ට අදාළව ක්‍රියාත්මක වන පොදු සැලැස්මට අනුව භාවිතය කරන්න තමයි ඉඩ දීලා තිබෙන්නේ. එම හේතුන් මත මිනාහි සැලකිය යුතු අභියෝග මතුවීම වළක්වන්නට බැහැ. සෞදි අරාබි හජ් සහ උම්රා අමාත්‍යංශයට අනුව එක් එක් කණ්ඩායම්වලට, ඒ කියන්නේ සර්විස් කැටගරිස් තිබෙන බව අපි දන්නවා. මිනා කඳවුරුවල එක් හාජ්‍යවරයෙකු වෙනුවෙන් වෙන් කළ යුතු අවම ඉඩ ප්‍රමාණය තීරණය වෙනවා. 2026 වසරේ අතිරේක ඉඩ ප්‍රමාණයක් සහ වැඩි දියුණු කළ පහසුකම් යන නාමයෙන් වැඩි ගාස්තුවක් අය කරලා නැහැ. මුදල් සම්බන්ධයෙන් සහ අයකිරීම සම්බන්ධයෙන් නියෝජ කතානායකතුමනි අපි ඉතා හොඳ තත්ත්වයක් ඇති කරගත්තා. සමස්ත අය කරන මුදලෙනුත් 1,03,000ක වඩා වගේ අඩු මුදලක් තමයි මෙවර අය කළේ ට්‍රැවල් ඒජන්ට්ස්ලා පවා. මං හිතන්නේ ඒවා ඉතා හොඳ ලක්ෂණ. 2025 වසරේ බී කාණ්ඩ සේවාවන් සඳහා ගෙවනු ලැබේ මුදලට වඩා මෙවර අඩුවෙන් ගාස්තු ගෙව්වා. 2026 වසරේ මිනාහි එක් හාජිවරයෙකු වෙනුවෙන් වැඩි ඉඩ ප්‍රමාණයක් වෙන් කරන ලද අතර ඉතා පහසු සෝෆා ඇඳන් ලබා දුන්නා. තවද හාජිවරු 2,910ක් සඳහා වැසිකිලි 36ක් සහ හාජිවරු 590ක් සඳහා වෙනම වැසිකිලි 8ක් පහසුකම් සැලසුවා. මම පිළිතුර ටිකක් කෙටි කරමින් උනත් ලබා දිය යුතුයි. සෞදි අරාබි හජ් හා උම්රා අමාත්‍යංශයේ නීති රීතිවලට අනුව 2026 හජ් වන්දනා කටයුතු සඳහා මුනාසිම්වරුන්, ඒ කියන්නේ නියෝජිතයින් 6 දෙනෙකු පත් කරන්න පියවර ගත්තා. ඔවුන් 2026 වසරේ ලියාපදිංචි හජ් නියෝජිත ආයතන 93 නියෝජනය කරමින් හජ් සහ උම්රා කමිටුව සමග එක්ව සියලු සම්බන්ධීකරණ කටයුතු ගරු මන්ත්‍රීතුමනි සිදු කරනු ලැබුවා. 2026 හජ් සම්බන්ධ තීන්දුව තීරණ ගැනීමේදී ඔවුන් සමග සාකච්ඡා කර උපදෙස්ද ලබා දුන්නා. ඒ අනුව මෙවර හජ් වන්දනාවට අදාළ සියලු කටයුතු වඩාත් විනිවිද භාවයකින් යුතුව සංවිධානය කරන්නට ඇත්තටම අපට හැකි වුණා. ප්‍රශ්න අංක 2. ඒ පිළිබඳව සාදීන පරීක්ෂණයක් පැවැත්වීම සඳහා ගෙන ඇති පියවර මොනවද කියලා ඔබතුමා විමසනවා. ගරු මන්ත්‍රීතුමනි, ඉහත සඳහන් කරුණුවලින් 2026 හජ් වන්දනාව සම්බන්ධයෙන් ඉදිරිපත් කර ඇති චෝදනාවලට කරුණු පැහැදිලි කරලා තියෙනවා. තවද සෞදි අරාබි රෙගුලාසි වලට අනුව ලියාපදිංචි ආයතන 93 නියෝජනය කරමින් මුනාසිම්වරු 6 දෙනෙකු හජ් හා උම්රා කමිටුව සමග එක්ව මෙම කටයුතු සියල්ල ඉටු කරනු ලැබුවා. සියලු තීරණ මෙම මුනාසිම්වරු 6 දෙනා සමග සාකච්ඡා කරලා උපරිම විනිවිද භාවයකින් යුතුව ඉටු කරලා තියෙන නිසා මේ පිළිබඳ තවත් ස්වාධීන පරීක්ෂණයක් පැවැත්වීමේ අවශ්‍යතාවක් අප දකින්නේ නැහැ. නමුත් මුළු ගමන පිළිබඳව සවිස්තරාත්මක වාර්තාවක් මා ඉල්ලා සිටියා. හජ් කමිටියක මෙන්න ඒ සවිස්තරාත්මක වාර්තාව අපට සපයලා තිබෙනවා. මේක ඔබතුමාලගේ පරිහරණයට දෙන්න පුළුවන්. මං හිතන්නේ ඔබතුමා අදහස් කරන අතිරේක විමර්ශන කියන කාරණාවලට සියලු පිළිතුරු මේ වාර්තාව තුළ තිබෙනවා. තුන්වෙනි ප්‍රශ්නය, අවසාන ප්‍රශ්නය, අනාගතයේදී මෙවැනි ගැටලු ඇති නොවන්න මොනවද අරංගඩනා ක්‍රියාමාර්ග කියලා ගරු මන්ත්‍රීතුමා විමසනවා. හැම අවුරුද්දකම හජ් කමිටුව හජ් මෙහෙයුම් ක්‍රියාත්මක කිරීම සම්බන්ධයෙන් විමර්ශන වාර්තාවක් සකස් කරනවා. එහිදී මෙහෙයුම් කාලය තුළ පැන නගින ගැටලු, අත්දැකීම් සහ වැඩි දියුණු කළ යුතු ශේෂ්ත්‍ර අපි අඳුන ගන්නවා, ඒවා සමාලෝචනය කරනවා. 2026 වසරේ හජ් වන්දනාකරුවන් සඳහා සනිපාරක්ෂක වැසිකිලි පහසුකම් ප්‍රමාණවත් නොව බවට ඉදිරිපත් කර ඇති චෝදනාව මේක තමයි වැඩිපුරම නැගිච්ච චෝදනාව සම්බන්ධයෙන් අදාළ බලධාරීන්ගේ අවධානය යොමු වෙලා තිබෙනවා මිනා අරෆා යන ස්ථානවල යටිතල පහසුකම් සම්බන්ධයෙන් ඇතිවෙච්ච ගැටලු සම්බන්ධ පැමිණිලි යෝජනා අපේ ශ්‍රී ලංකාවේ හජ් හා උම්රා කමිටුව මගින් සෞදි අරාබියේ අරාබියේ හජ් හා උම්රා අමාත්‍යාංශය වෙත දැනුම් දීලා තිබෙනවා එමනුම් අංකල් එක විදියට ඒ ලිපිය සභාගත කරන්න පුළුවන් සෑම වර්ෂයකම අදාළ වර්ෂයේදී හජ් කටයුතු වලට අදාළ ක්‍රියාදාමයන් පිළිබඳ සාකච්ඡා කිරීම සඳහා සෞදි අරාබියේ හජ් හා උම්රා අමාත්‍යාංශය විසින් ශ්‍රී ලංකාවේ හජ් දූත කණ්ඩායමට ආරාධනාවක් කරනවා අන්න ඒ අවස්ථාවේදී ලංකාවේ දූත පිරිස මෙවැනි ගැටලු සම්බන්ධයෙන් ගනු ලබන ඉදිරි ක්‍රියාමාර්ග මෙවර ඇතිවුණු තත්ත්වය ගැන අපිට ආයිත් විමසන්න පුළුවන් පැහැදිලි කරලා අවධාරණය කරලා ඒක කරන්න බලාපොරොත්තු වෙනවා අවසන් වශයෙන් හජ් වන්දනාකරුවන් සඳහා පිටත්වීමට පෙර දැනුවත් කිරීමේ වැඩසටහන් ශක්තිමත් කිරීම මේ අපිට තවදුරටත් කරන්න පුළුවන් දේවල් හජ් මෙහෙයුම් කාලය තුළ ක්ෂේත්‍ර නිලධාරීන්ගේ අධීක්ෂණය වැඩි දියුණු කිරීම සහ වන්දනාකරුවන් හා අදාළ බලධාරීන් අතර සංවේදනය තවත් හොඳින් ඉෂ්ට කරලා ශක්තිමත් කරලා ගැටලු අවම කරගන්න වැඩ කරන්න බලාපොරොත්තු වෙනවා ගරු මන්ත්‍රීතුමනි.
Honorable Deputy Speaker, ගෞරව அமைச்சர் அவர்களுக்கு என்னுடைய நன்றிகளை தெரிவிக்கின்றேன் பதிலளித்ததற்காக. கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, உங்களுக்கும் தெரியும், கடந்த கௌரவ அமைச்சர்கள் தன்னுடைய பதிலிலே எந்தொரு பிழையும் ஏற்படவில்லை, எந்தொரு குறையும் ஏற்படவில்லை, ஹஜ் மிகவும் திருப்தியாக அமைந்திருந்தது என்று ஹஜ் கமிட்டி எனக்கு அறிக்கை சமர்ப்பித்திருக்கிறார்கள். ஆகவே இந்த பிழையும் ஏற்படவில்லை, அதனை ஆராய்வதற்கு ஒரு குழு நியமிக்கப்பட தேவையில்லை என்று கௌரவ அமைச்சரவர்கள் பதிலளித்திருந்தார்கள். கௌரவ பிரதி சபாநாயகர் அவர்களே, நீங்களும் அறிவீர்கள், இந்த நாடு முழுவதும் அறிந்தது, மினாவிலே இருந்து முஸ்தலிபாவிலே இருந்து நூற்றுக்கணக்கான மக்கள் நேரடியாக அவர்கள் கியூ வரிசையிலே டாய்லெட்டுக்கு நிற்கின்ற போது, சாப்பாட்டுக்கு நிற்கின்ற போது, தேநீருக்காக நின்ற போது, அந்த அங்கிருந்து நேரடியாக சோசியல் மீடியம் மூலமாக நாங்கள் அவற்றை எங்களுக்கு பார்த்தோம். கொழும்பு விமான நிலையத்திலே ஹஜ்ஜாஜிகள் வந்து இறங்கியவுடன் பல ஹஜ்ஜாஜிகள் விமான நிலையத்தில் இருந்து நேரடியாக சோசியல் மீடியாக்களூடாக அங்கேற்பட்ட பாதிப்புகள், எங்களுக்கு எங்களால் டாய்லெட்டுக்கு போக முடியவில்லை, பல்வேறுபட்ட கஷ்டங்களை அனுபவித்தோம், சாப்பாட்டுக்கு நாங்கள் கஷ்டப்பட்டோம், பல மணித்தியாலங்கள் நின்றோம் என்று, அது மாத்திரமல்ல எங்களால் வணக்க வழிபாடுபட முடியவில்லை, பிரார்த்திக்க முடியவில்லை, மார்க்க ஈடுபட எங்களுக்கு வாய்ப்பு கிடைக்கவில்லை என்று விமான நிலையத்திலே வைத்து பல ஹாஜிகள் பெண்கள் ஆகவே இந்த விடயத்தை பற்றி சொன்னார்கள். கௌரவ அமைச்சர் அவர்களே, ஹாஜிகள் மினாவிலிருந்து முஸ்தலிபாவிலிருந்து வந்திறங்கியுடன் விமானத்திலே இருந்து பொய் செல்ல வேண்டிய எந்த அவசியமும் கிடையாது, அவர்களுக்கு எந்த ஹாஜிகளும் பொய் செல்லுவதில்லை. ஆகவே இந்த விடயங்கள் தொடர்பிலேதான் ஒரு ஆராய்வதற்கு நீங்கள் ஒரு ஹஜ் கமிட்டிக்கு வெளியிலே இருந்து ஒரு குழுவை நியமித்து இந்த மக்கள் ஹாஜிகள் மினாவிலிருந்து முஸ்தலிபா சொன்னது பொய்யா, இந்த நாடு முழுவதும் மக்காவுக்கு சென்ற ஒரு வைத்தியர் அவர் ஒரு அங்கு சென்றிருந்தார், அவருக்கு லூஸ் மோஷன் ஒரு வயிற்றிலே பிரச்சனை ஏற்பட்டது, அவர் ஒரு மணி நேரம் கியூவில் இருந்து டாய்லெட்டுக்கு போய்விட்டு திரும்பி வந்து திரும்பிட்டு இப்படியே கௌரவ அமைச்சர் அவர்களே, இது தொடர்பிலே நீங்கள் ஒரு தெளிவான ஒரு ஏற்பட்ட பிரச்சனை, நாடு முழுவதும் தெரிஞ்ச ஒரு பிரச்சனை, முழு நாட்டு முஸ்லீம்களுக்கும் தெரிஞ்ச பிரச்சனை, நீங்கள் இந்த உங்களை நாங்கள் மதிக்கின்றோம், உங்களுக்கு நாங்கள் மிக மரியாதை கொடுக்கின்றோம், உங்களுடைய காலத்திலே இந்த பிரச்சனைகளுக்கு தீர்வுகாணப்படும் என்ற நம்பிக்கை எனக்கும் முஸ்லீம்களுக்கும் இருக்கிறது, அதை எந்த மாற்று கருத்தும் கிடையாது. ஆகவே கௌரவ அமைச்சர் அவர்களே, இது தொடர்பிலே நீங்கள் சொல்லுகின்ற இந்த பதில் முஸ்லிம் சமூகத்தின் மத்தியில் ஒரு தவறான அபிப்பிராயத்தை உங்களை பற்றியும் இந்த அரசாங்கத்தை பற்றியும் ஏற்படுத்தும். நான் அரசாங்கத்தை விமர்சிப்பு பேசவில்லை, ஏனென்றால் இது நடந்த விஷயம், ஆயிரக்கணக்கான ஹாஜிகள் அங்கிருந்து வெளியிட்ட ஒரு விஷயம், இப்படி நடக்கவே இல்லை என்று ஹஜ் கமிட்டி ஒரு அறிக்கை தரமாக இருந்தால் அதை விட ஒரு மோசமான செயல் ஒன்று இருக்க முடியாது. ஆகவேதான் கௌரவ அமைச்சர் அவர்களே, நீங்கள் ஏன் ஒரு குழுவை நியமித்து இது தொடர் நீங்கள் சுயாதீனமான ஒரு குழுவை நியமித்து உண்மையிலேயே இப்படி நடந்ததா இல்லையா என்று ஆராய்ந்து பார்க்கும் கேட்க
விரும்புகிறேன். ඉදිරිපත් කරපු කරුණ පැහැදිලි. මම වහාම එකතු කරන්නට ඕන මේ කොටස කිසිදු අඩුපාඩුවක් සිදු වුණේ නැහැ කියන එක නෙමෙයි අදහස් කළේ. ඒක වහාම නිවැරදි කරගත යුතුයි. මම අදහස් කළේ මට ලැබුණු තොරතුරු අනුව මම ඇත්තටම මේගොල්ලෝ රැස් කරලා සාකච්ඡා කළා. ඒ බඳු අඩුපාඩුකම් සිද්ධ වෙලා තියෙන්න පුළුවන්. මේකේ පසුබිමයි මේ කිව්වේ. ඒ අඩුපාඩුකම් සාමාන්‍යයෙන් ඒ විශාල පිරිස නිසාම හැමදාම සිද්ධ වෙන එකක්. නමුත් අපේ වගකීම වෙනවා රජයක් හැටියට ඉතාම පෙරදැක්මෙන් කටයුතු කරලා මේ ඉතාම වටිනා වන්දනාකරුවන්ට තමන්ගේ ජීවිතයේ උතුම් වන්දනාව හරියට කරගන්න ඉඩකඩ දෙන්න. ඒ පිළිබඳව තමයි මගේ සහ ගරු නියෝජ අමාත්‍ය මුනීර් මුලප්ප අමාත්‍යතුමාගේ නියෝජ අමාත්‍යතුමාගේ අවධානය යොමු වෙලා තිබෙන්නේ. ඉතින් මම ඔබතුමාට කිව්වේ පූර්ණ වார்த்தාවක් දීලා තිබෙනවා. මේ වார்த்தාවේ සඳහන් වෙනවා ඔය කියපු විස්තර සියල්ල. ඒකට හජ් කමිටුව ගත්ත විසඳන්න ගත්ත ක්‍රියාමාර්ගත් සියල්ල සඳහන් වෙනවා. ඒවයි ප්‍රමාණවත් නොවීම පිළිගන්න පුළුවන්. මොකෝ හේතුව තියෙන්නේ තවදුරටත් මේක හොඳින් ඉටු කරන්න ඕන. අපි අර වගේ අපහසුවක් කෙනෙකුට දැනලා තිබෙනවා නම් ඒ ගැන කනගාටු වෙනවා. ඒ සියලු අපහසු ගැන ඊළඟ වතාවකදී ඒවා විසඳ ගන්න එහෙම ගත්ත ක්‍රියාමාර්ගත් රාශියක් මට ඔබතුමාට ඉදිරිපත් කරන්න පුළුවන්. උදාහරණයක් හැටියට මේ ගෙවන්න තියෙන විශාල මුදල සම්බන්ධව සාකච්ඡාවක් හදාගෙන යනවා. ණය මුදලක් හැටියට අරගෙන කොහොමද මේක දීලා අපහසුයෙන් මුදවන්නේ කියලා. ලක්ෂ ගාණක් ලොකු මුදලක් මේකට ගත වෙනවා. ඒ මුදල අඩු කරගන්න වෑයම් කරලා අපි මේසරේ අඩු කරගෙනත් තියෙනවා. අනිතක අපි සියලු දෙනා නියෝජ කතානායකවරුන්ගේ තේරුම් ගන්න ඕන. ඉන්දියාව මිලියන සම්භාරය ලක්ෂ සංඛ්‍යාත පිරිසක් සහභාගී වෙනවා. නමුත් ඉතාම අඩු ට්‍රැවල් ඒජන්ට්ස්ලා ප්‍රමාණයක් තමයි ඒක හැන්ඩල් කරන්නේ. අපේ රටේ 3500යි සම්බන්ධ වෙන්නේ. ඒකට 93ක් ට්‍රැවල් ඒජන්ට්ස්ලා සම්බන්ධ වෙනවා. මේ එකිනෙකාට නඩුහව දාගෙන ඉතාම විනාශකාරී වෙලා තිබිච්ච තත්ත්වයක් ඉතාම පිළිවෙලටපත් කරගෙන ක්‍රමානුකූලව ගැටලු විසඳගෙන මම යන්නේ. මම දන්නවා ඔබතුමාලාගේ සමාජය ඔබතුමා ඇතුළු අප කෙරෙහි විශ්වාසය තියලා තියෙනවා. ස්තුතියි. මම කිව්වේ මේ කමිටුවේ ලැබිලා තියෙන වார்த்தාව ප්‍රමාණවත් නොවනව නම් ගරු නියෝජ්‍ය අමාත්‍යතුමාගේ මූලිකත්වයෙන් එතුමා ප්‍රායෝගිකව සම්බන්ධ වුණා මේ ගමනට වන්දනා ගමනට මූලිකත්වයෙන් නැවත විමර්ශනයක් කරන්න පුළුවන් සියලු අඩුපාඩු අවම කරගෙන හදාගන්න අපේ උත්සාහය තිබෙන බව මම ප්‍රකාශ කරන්නට ඕන මුස්ලිම් සමාජයට.
Honorable members, this is an announcement from the chair. I wish to inform this house that a meeting of the committee on parliamentary business will be held at 12 noon today 26 June 2026 at Committee Room Number 2 of Parliament. Members of the committee are kindly requested to attend this meeting. Motions at the commencement of public business. The Honorable Cabinet Minister.
Garu Niyojya Kathanayakathumani, Parliamentary Sthavara Niyoga Atahi Vidividhana Kumak Sandahanwa Thibunada, Ada Dina Rasiyama Pavathana Kala Welawa පූර්වභාග 9:30 සිට අපරභාග 12:30 දක්වාද අපරභාග 1 සිට අපරභාග 5:30 දක්වාද විය යුතුය. අපරභාග 2:30ට පාර්ලිමේන්තු ස්ථාවර නියෝග 8:05 ක්‍රියාත්මක විය යුතුය. අපරභාග 5:30ට කථානායකවරයා පාර්ලිමේන්තුව කල්තැවිය යුතුය.
House agrees.